વચનામૃત ગઢડા પ્રથમનું 18મું વિષય ખંડન ઇન્દ્રિયોના આહારની શુદ્ધિની અગત્ય સત્સંગમાં કુપાત્રપણું રાખનારનો ત્યાગ તથા ભગવાનનો વાદ ન લેવા વિશે સંવત 1876ના માકસરવદી છઠને દિવસ રાત્રિ પાછલી પોર એક બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા ને પછી બોલ્યા, જે એક વાત કહીએ તે સાંભળો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારા મનમાં તો એમ થાય છે, જે વાત ન કહીએ પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ, અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે, ને તે વિના તો ચાર વેદ, ષટશાસ્ત્ર ને 18 પુરાણ ને ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. તે વાત કહીએ તે સાંભળો જે. બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરખરો નહીં, ને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ગાઢ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાશ થાય એવો અમારો સ્વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો છે, ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે? પછી મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ, તેને યોગે કરીને અંતઃકરણને ગાફલતા રહે છે. જે ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું નથી એવું ગાફલપણું રહે છે, એટલો જ અંતઃકરણનો વાંક છે. અને જાજો વાંક તો પંચજ્ઞાન ઇન્દ્રિયોનો છે. તેની વિગતિ કહીએ છીએ, જે એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે, અને જો લીલાગર ભાંગ પીએ ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ લીલાગર ભાંગેને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહીં ને પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં. તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગેની પેઠે જ અનંત પ્રકારના છે, તેનો ગણતા પણ પાર આવે નહીં. તેમજ એ જીવ શ્રોત્ર દ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે, તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ એ જીવને અંતકરણમાં ગુણ પ્રવર્તે છે. જેમ કોઈક હત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય અથવા કોઈક સ્ત્રી વ્યભિચારીણી હોય અથવા લોક ને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય, તેની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ્ય પીએ અથવા દારૂ પીએ એવી છે. માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે, ને ભગવાનનું ભજન સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે, તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે ને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે। તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ દારૂના જેવો છે, માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ બુદ્ધને ભૂલાડી દે છે, તેમજ રૂપ પણ અનંત પ્રકારના છે ને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે। તે કોઈક ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ્ય તથા દારૂ પીધે ભૂંડું થાય, તેમજ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું જ થાય ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે। તેમજ ગંધ પણ અનંત પ્રકારની છે ને તેના ગુણ પણ અનંત પ્રકારના છે। તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય, તેમજ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે। એવી રીતે જેમ ભૂંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે। અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન ને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે, તેમજ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે। અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય। અને તેમજ મોટા સંતના દર્શને કરીને પણ પવિત્ર થાય, પણ વર્તમાન રાખીને દર્શન કરવા, તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે। તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી છે, તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી ને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી, તેમજ તે મોટા પુરુષને ચડ્યું એવું જે પુષ્પ ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે, તે માટે એ પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે ને સાર અસારનો વિભાગ નહીં કરે ને તે નારદ સંકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે। તો જે દેહાભિમાની હોય ને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કેવું? તે સારું એ પંચે ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે। અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે। અને જો પંચે ઇન્દ્રિયોના આહારમાંથી એકે ઇન્દ્રિયોનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે। માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજન્ય વિશે જે કાંઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તે પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી। ને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે। તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર સાત માળની હવેલી હોય ને તે હવેલીને વિશે કાચના તકતા સુંદર જડ્યા હોય ને સુંદર બિછાના કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયીજન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય ને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય ને વેશ્યાઓ થઈ થઈ કાર કરી રહી હોય ને નાના પ્રકારના વાજિંત્ર વાજતા હોય ને તે સભામાં જઈને જે જન બેસે તે સમયે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે, અને તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય ને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહ વર્તમાન ભગવત વાર્તા થતી હોય તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમયે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગને ને કુસંગને યોગે કરીને જેવું અંતઃકરણ થાય છે તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે, અને ગબરગણને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય, અને જે કંઈક વિવેકી હોય ને કંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરત સમજ્યામાં આવે છે. માટે પરમહંસ તથા સાંખ્ય યોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહીં, અને સત્સંગ મોરતો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો એમાંથી જાજુ ભૂંડું થાય. જેમ જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય ને તેટલું અંગ જો તુરત કાપી નાખે તો પંડે કુશળ રહે, ને તેનો લોભ કરે તો જાજો બિગાડ થાય. તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો. અને આ જે અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી, અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દેશું ને તમો ઉપર ઘણા પ્રસન્ન થાશું, કાજે તમે અમારો દાખલો સુફળ કર્યો, અને ભગવાનનું ધામ છે ત્યાં આપણ સર્વે ભેળા રહેશું, અને જો એમ નહીં રહો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે, અને ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે ને હેરાન થશો, અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રજળતા રજળતા કોઈ કાળે પ્રગટ થશે, ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો, ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાશો. અને જો કોઈ અમારો વાદ લેશે તો તેનું તો જરૂર ભૂંડું થશે, કાજે અમારા હૃદયમાં તો નર નારાયણ પ્રગટ વિરાજે છે, અને હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો. અને મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર તેને તો હું પકડી લઉં છું, જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું, અને બીજાને તો એ અંતઃકરણ દેખ્યામાં પણ આવતા નથી. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહેશું તે તો નારદ સનકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહીં, તો બીજાની શી વાર્તા કહેવી. અને અનંત મુક્ત થઈ ગયા ને અનંત થાશે તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈએ થયો નથી ને થાશે પણ નહીં, અને હમણાં પણ કોઈએ નથી, અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે, અને અમે જે કોઈને હેત કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારું બોલાવીએ છીએ, અથવા કોઈને હેત કરીને સામું જોઈએ છીએ, અથવા કોઈ સારા ભોજન કરાવે છે તેને જમીએ છીએ, અથવા કોઈ ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ, અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિ જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડા વાસ્તે અંગીકાર કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. ને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાત કરશો માં. ને પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. એ વચન અમારું જરૂરા જરૂર માનજો. અને આ વાતો સર્વેને સમજાય એવી સુગમ છે, માટે સર્વેના સમજ્યામાં તુરત આવી જશે તે સારું. સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો, તેમાં અમારો ઘણો રાજીપો છે. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 18મું.
ગઢડા પ્રથમના 18મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય 1 છે, જેમાં પહેલી બાબતમાં ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય, ને અંતઃકરણ શુદ્ધ થાય તો અખંડ અમારી સ્મૃતિ રહે. બીજી બાબતમાં સત્પુરુષનો સંગ કરવો. ત્રીજી બાબતમાં કુપાત્રને સત્સંગ બહાર કાઢી મૂકવો. ચોથી બાબતમાં અમારો વાદ લેશે તેનું જરૂર ભૂંડું થશે એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. ત્રીજી બાબતમાં જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય તે અંગ કાપી નાખે તો પંડે કુશળ રહે એમ કહ્યું, તે અંગને ઠેકાણે શું જાણવું અને પંડને ઠેકાણે શું જાણવું? ઉત્તર 1. પંડ એટલે શરીર, તેને ઠેકાણે સત્સંગ સમુદાય જાણવો, અને સર્પે કરડેલ આંગળી તથા કીડિયારાના રોગવાળા અંગને ઠેકાણે કુપાત્ર માણસ જાણવો. એ કુપાત્ર માણસને સત્સંગ બહાર કાઢે તો સત્સંગ સમુદાય રૂપી પંડ કુશળ રહે. પ્રશ્ન 2. કુપાત્ર માણસને સત્સંગમાંથી કાઢી મૂકવાની આજ્ઞા કરી તે કોને માથે જાણવી? ઉત્તર 2. જેના ઘરમાં જે મુખ્ય હોય તે પોતાના ઘરના માણસોનો નિયંતા છે, તેને પોતાના ઘરના માણસોને ધર્મમાં વર્તાવવા ને પોતાને ધર્મમાં વર્તવું તે આજ્ઞા છે, અને ગામના હરિજનોને ધર્મમાં વર્તાવવા તે ગામમાં મુખ્યા હરિજન ધર્મવાળા હોય તેમને માથે છે, ને સર્વે હરિજનોએ પણ મોટેરા હરિજનનું માનીને ધર્મમાં વર્તવું, અને જે હરિજન ધર્મમાં ન વર્તે તેને ધર્મનિષ્ઠ મોટેરા હરિજનોએ સત્સંગ બહાર કરવો, અને સાધુના મંડળમાં જે મુખ્યો સાધુ હોય તેણે પોતાના શિષ્યોને ધર્મમાં વર્તાવવા, અને જે ન વર્તે તેને સત્સંગ બહાર કાઢી મૂકવો. ને ગુરુ ધર્મમાં ન વર્તે તો શિષ્યોએ તેનો ત્યાગ કરવો, અને શિખરબંધ મંદિરોના નિયંતા ધર્મનિષ્ઠ મહંત મંદિરના અધિકારી છે તેણે ધર્મમાં વર્તવું, ને મંદિરના માણસોને ધર્મમાં વર્તાવવા, ને ન વર્તે તેને સત્સંગ બહાર કાઢી મૂકવો, અને આચાર્ય તથા સાધુઓ તથા સત્સંગીઓએ મળીને જે ધર્મનિષ્ઠ હોય તેને મંદિરનો અધિકાર સોંપવો, અને અધિકારીની વર્તણૂક શ્રીજી મહારાજની આજ્ઞા વિરુદ્ધ જણાય તો તેને પણ અધિકારથી દૂર કરવો, અને આચાર્ય પદ આપવું તે પણ આચાર્ય તથા સાધુઓ તથા સત્સંગીઓએ મળીને આચાર્યના પુત્રમાંથી અથવા ધર્મકુળમાંથી ધર્મવાળા હોય ને ધર્મ પાળી પળાવી શકે એવા હોય તેને શ્રીજી મહારાજે બે ગાદીઓ નિર્માણ કરેલી છે. તે ગાદી ઉપર આચાર્ય નિમવાનું શ્રીજી મહારાજે લેખમાં કહ્યું છે, અને આચાર્યના દીકરા હોય તેમાં ગાદીને લાયક ન હોય તો ધર્મકુળમાંથી જે લાયક હોય તેને આચાર્ય સાધુ તથા સત્સંગીઓએ મળીને આચાર્ય પદ આપવું તે અમદાવાદના ત્રીજા વચનામૃતમાં સાધુ અને સત્સંગીઓને ભલામણ કરી છે. જે આચાર્યને કોઈક એક જણના કહેવાથી કોઈ કામ કરવા દેવું નહીં તેમાં શ્રીજી મહારાજનો ઘણો રાજીપો છે, અને જો કરવા દે તો ઘણું દુઃખ આવે. અને આચાર્ય પણ ધર્મમાં વર્તવું અને ત્યાગી ગૃહી સર્વેને ધર્મમાં વર્તાવવા, ને જે ધર્મમાં ન વર્તે તેને સત્સંગમાંથી દૂર કરવો, અને આચાર્ય તથા ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગી બાઈ ભાઈ તેમાં જે શ્રીજી મહારાજની આજ્ઞા વિરુદ્ધ વર્તે તેને શ્રીજી મહારાજની આજ્ઞામાં વર્તનારાઓએ ન માનવા. આ અમારે મુખે શ્રીજી મહારાજ બોલ્યા છે એમ જાણજો. પ્રશ્ન 3. ભૂતનો કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે એમ કહ્યું, તે સડેલ અંગવાળાને કહ્યું કે કેને કહ્યું તે સમજાતું નથી, માટે કૃપા કરીને સમજાવો. ઉત્તર 3. કુપાત્ર માણસને સત્સંગ બહાર ન કાઢે એવા ઉપર કહ્યા તે સર્વ અધિકારીઓને ભૂતનો કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે એ દંડ દીધો છે, અને એમણે જે ભક્તિ કરી હશે તેનું ફળ રઝળતા રઝળતા મળશે. એટલે જ્યારે ભૂતના કે બ્રહ્મ રાક્ષસના દેહનો અંત આવે ત્યારે પણ આહાર શુદ્ધ કરશે ને કુસંગીના સંગનો તથા કુપાત્ર માણસનો ત્યાગ કરશે ત્યારે કલ્યાણ કરીશું એમ કહ્યું છે. માટે ત્યાગી હોય તેમણે ધર્મ પાળવો, ને ધર્મવાળો સાધુ હોય તેની જ પાસે સેવા કરાવવી. પણ કુપાત્ર એટલે ધન સ્ત્રી આદિકનો પ્રસંગ હોય તેને સેવામાં ન રાખવો, ને શિષ્યે પણ ધન સ્ત્રી આદિકના પ્રસંગવાળા ગુરુને સેવવા નહીં, ધર્મવાળાને જ સેવવા. અને ગૃહસ્થ હોય તેમણે પણ વર્તમાન રહિત એવા કુપાત્ર માણસનો પ્રસંગ કોઈ પ્રકારે ન રાખવો, ને જે આચાર્ય હોય તેમણે તો સર્વથી વિશેષ ધર્મ પાળવો, અને જે કુપાત્ર છે તે તો જીવતા જ ભૂત ને બ્રહ્મ રાક્ષસ છે, ને જીવે છે તો પણ મરેલો છે, અને કદાપી સત્સંગમાં પડ્યો હોય તો પણ શબવત છે. તેને તો ભૂખ દુઃખ ને માર જ મળે પણ કલ્યાણ ન થાય. પ્રશ્ન 4. ચોથી બાબતમાં શ્રીજી મહારાજે અમારા હૃદયમાં નર નારાયણ પ્રગટ વિરાજે છે અને હું અનાદિ મુક્ત છું એમ કહ્યું, અને મધ્યના 13મા વચનામૃતમાં તથા અમદાવાદના 7મા વચનામૃતમાં તથા જેતલપુરના 4થા અને 5મા વચનામૃતમાં અમે જ ભગવાન છીએ એમ કહ્યું છે, તે કેમ સમજવું? ઉત્તર 4. શ્રીજી મહારાજ જ્યારે મુક્ત ભાવે બોલ્યા હોય ત્યારે અમે ભગવાન છીએ એમ ન કહ્યું હોય, ને પોતે ભગવાન પણે બોલ્યા હોય ત્યારે અમે જ ભગવાન છીએ એમ કહ્યું હોય પણ પોતે જ ભગવાન છે, અને અમે અનાદિ મુક્ત છીએ એમ કહ્યું, એ અનાદિમુક્તના ભાવે બોલ્યા છે, અને અનાદિમુક્ત છે તે પરમ એકાંતિક મુક્તથી અધિક છે, ને શ્રીજી મહારાજની મૂર્તિમાં સદાય રહે છે। પ્રશ્ન 5। શ્રીજી મહારાજે અનાદિમુક્ત હું છું એમ પોતાને કહ્યું, અને પ્રથમના 32મા વચનામૃતમાં નારદ સનકાદિકને અનાદિમુક્ત કહ્યા છે, અને તમે પણ પ્રથમના 5મા વચનામૃતના બીજા પ્રશ્નોત્તરમાં શ્રીજી મહારાજના મુક્તને અનાદિ કહ્યા છે, તે કેમ સમજવું? ઉત્તર 5। સ્વસિદ્ધ અનાદિ તો જેને કોઈનો ઉપદેશ ન હોય અને કોઈની ભક્તિ ન હોય, ને જે કોઈને આધીન ન હોય તેને જ કહેવાય। માટે આવા અનાદિ તો શ્રીજી મહારાજ એક જ છે, અને જે શ્રીજી મહારાજની મૂર્તિને વિશે રહ્યા હોય તેને પણ અનાદિ કહેવાય। જેમ શ્રીજી મહારાજ એક જ ભગવાન છે, તો પણ તેમની સત્તા જેમાં આવેલી છે તે સર્વે અવતારોને પણ શ્રીજી મહારાજને લઈને ભગવાન કહેવાય છે। તેમ જેને શ્રીજી મહારાજની મૂર્તિને વિશે એકતા થાય તેને શ્રીજી મહારાજને લઈને અનાદિ કહેવાય, અને જેમ મૂળ અક્ષરકોટી, બ્રહ્મકોટી તથા મૂળ પુરુષકોટીને ભગવાન કહેવાય છે, તેમજ તેમની વિશે એકતાને પામેલા તેમના ઉત્તમ ભક્તોને પણ અનાદિ કહેવાય। જેમ સરકાર એક જ છે, પણ તેને લઈને બીજા અધિકારીઓને પણ સરકાર કહેવાય છે, તેમ ખરા અનાદિ ને ખરા ભગવાન તો એક શ્રીજી મહારાજ જ છે, અને બીજા એમને લઈને કહેવાય છે। પ્રશ્ન 6। શ્રીજી મહારાજે કહ્યું જે અમારો વાદ ન લેવો તે કેવી રીતે વર્તે ત્યારે વાદ લીધો કહેવાય? ઉત્તર 6। શ્રીજી મહારાજ જેમ જેને સમાસ થાય તેમ આચરણ તથા લીલાઓ કરતા તેમ ત્યાગી ગૃહીએ ન કરવું। ત્યાગી ગૃહીએ તો જેમ શ્રીજી મહારાજે પોતપોતાના ધર્મ કહ્યા છે તે પ્રમાણે વર્તવું, પણ શ્રીજી મહારાજ કરતા માટે આપણને શોબાદ છે એમ જાણીને તેવી ક્રિયાનું આચરણ કરે તો તે વાદ લીધો કહેવાય। ઇતિ ગઢડા પ્રથમના 18મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત।